जननम् पुनरपि मरणम् पुनरपि जननी जठरे शयनम् इह संसारे गोविंदम् गोविंदम् भज मूढ़मते नलिनीदलगत जल अतितरलम् तदवत जीवितम् अतिशय चपलम् विद्धि व्याधि अभिमानग्रस्तं लोकं शोकहतं च समस्तं भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते गेयं गीता नाम सहस्रम् ध्येयं श्रीपति रूपमजस्रम् नेयं सज्जन संगे चित्तम् देयं दीन जनाय च वित्तम् भज गोविंदम् भज गोविंदम् गोविंदम् भज मूढ़मते
भज गोविंदम् गोविंदम् भज मूढ़मते गत शुक्रवारे आपने सांभळ्युं કે આ જીવન છે એ નલિની દલગત જલમ અતિ તરલમ તદવત જીવિતમ અતિશય ચપલમ કમળના પાંદડા ઉપર જળનું ટીપું પડ્યું હોય ઝાકળનું બિંદુ જામ્યું હોય સેજ પવનનો ઝોંકો આવે અને જેમ દળી પડે અને નષ્ટ થઈ જાય એવું નાશવાન આ જીવન આ શરીર છે પળમાં નષ્ટ થઈ હમણાં અમેરિકામાં એક 75 વર્ષના ભાઈ પોતાની બર્થડે ઉજવતા હતા એટલે 95 કિલોની કેક બનાવી અને એના ઉપર 95 કેન્ડલ્સ મીણબત્તી મૂકી પેટાવી પછી ત્યાંની સિસ્ટમ પ્રમાણે જેની બર્થડે હોય એ એક એક મીણબત્તીને ફૂંક મારીને હોલવે ઠારી નાખે આપણે અહીંયા છે તો દીપક જલાવે ને ત્યાં દીપક ઠારે તો એ 95 વર્ષના બાબા બોખલે મોઢે ફૂંક મારીને એક એક મીણબત્તી ઠારતા હતા એ ઠારતા ઠારતા 94 મીણબત્તી ઠારી નાખી 95મી મીણબત્તી એક બાકી હતી કેન્ડલ ફૂંક મારી અને મરી ગયા હવે આ તમે વિચાર કરો આવી કલ્પનાય કોઈને ન હોય આવું જીવન અતિશય ગેરંટી વગરનું છે ક્યારે કોણ ઓછું થઈ જાય કાંઈ કહેવાય એ જીવન સમાપ્ત થઈ જાય નષ્ટ થઈ જાય એ પહેલાં કરી લેવાનું કામ બુદ્ધિવાન માણસે કરી લેવું જોઈએ એવું આ બધા શંકરાચાર્ય સહિત સત્પુરુષો સમજાવે છે વારંવાર. કરવા જેવું કામ શું છે કે પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ, ફરી ફરીને જન્મવું, ફરી ફરીને મરવું, ફરી ફરીને માતાના ઉદરમાં ઊંધે મસ્તકે લટકવું, એવા ન ગણી શકાય એવા અનંત દુઃખોથી ભરપૂર આ સંસાર છે એટલે જ એને દુઃખાલય કીધો છે, દુઃખનું ઘર કયો છે. સંસાર ડગલે ને પગલે દુઃખનું ઘર છે તો ભગવાન પરમ સુખના ધામ છે. એ ભગવાનની સન્મુખ, ભગવાનની સમીપ, ભગવાન તરફ જેટલા આપણે ચાલશું એટલું આપણને સુખ થશે અને જેટલા ભગવાનથી દૂર રહીશું એટલું આપણને દુઃખ થવાનું થવાનું, રહેવાનું રહેવાનું રહેવાનું. જેવી રીતે વૈશાખ જેઠના તપતા ગરમીના મે એપ્રિલના દિવસો હોય અને કોઈ જગ્યાએ બરફનો પહાડ હોય તો જેટલા એ બરફના પહાડની નજીક થઈએ એટલી શાંતિ આવે, જેટલા જેટલા જતા જઈએ નજીક એટલી વધારે સુખ, વધારે ઠંડક. જેમ જેમ નજીક જાય એમ વધારે ઠંડક મળે અને બરફના પહાડથી જેટલા દૂર એટલી ગરમી. જેમ જેમ બરફના પહાડની નજીક જઈએ એમ વધુ ને વધુ ઠંડકની અનુભૂતિ અવશ્ય થાય, એમ જેમ જેમ આપણે ભગવાનની નજીક થઈશું તેમ તેમ સુખની અનુભૂતિ થશે થશે ને થશે. જેટલા દૂર એટલા સંતાપ તાપ. વિચાર કરવાનો છે કે આપણે કેટલા દૂર છે કેટલા નજીક છે. એ ભગવાનને નજીક થવું કઈ રીતે થવું એ વાત હવે શંકરાચાર્યજી સમજાવે છે. એટલે એ શ્લોક છે, ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ દેયમ દીનજનાય ચ વિત્તમ. શું કરવું એ હવે શંકરાચાર્યજી સમજાવે. સત્પુરુષો તમે જુઓ કે કેટલી મહેનત કરીને એક વસ્તુ રહી ન જાય એનું ધ્યાન રાખીને બધું જ શીખવાડે છે. તો ભગવાનને નજીક કેમ થવાય, ભગવાનને કેમ પમાય, કેમ આ દુઃખના દાવાનળ રૂપી સંસારના તાપ શમે, કેમ જીવ સુખી થાય, કેમ ભગવાનને પામે, તો શું શું કરવું? તો આ શ્લોકમાં પાંચ બાબત શંકરાચાર્યજી બતાવે. એક ગેયમ ગીતા, ગેયમ એટલે ગાન કરવું, ગીતાનું ગાન કરો. નામ સહસ્ત્રમ એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ, એનો પાઠ કરો, એનું ગાન કરો. બે, ત્રીજું ધ્યેયમ ધ્યાન કરો. કોનું? શ્રીપતિ રૂપમજસ, લક્ષ્મીપતિ ભગવાન નારાયણ એના રૂપનું ધ્યાન કરો. પણ કેટલું? અજસ્રમ, અખંડ ધ્યાન કરો. ધ્યેયમ શ્રીપતિ રૂપમ અજસ્રમ, અખંડ ધ્યાન કરો. અજસ્રમ એટલે અખંડ ધ્યાન કરો. કેટલા થયા? ત્રણ. ચોથું નેયમ સજ્જન સંગે ચિત્તમ, સત્પુરુષોના સજ્જનોના સંગમાં ચિત્ત લઈ જાઓ એટલે સત્સંગ કરો. પાંચમું દેયમ એટલે આપો. દીન જનાય ચ વિત્તમ, વિત્ત એટલે પૈસો, ગરીબ લોકોને, હીન લોકોને, મુશ્કેલી હોય એ લોકોને પૈસાનું દાન કરો, સંપત્તિ આપો, એટલે ટૂંકમાં દાન કરો. આ પાંચ બાબત શંકરાચાર્યજીએ આ શ્લોકમાં બતાવી. એક એકને થોડું થોડું સમજવા કોશિશ કરી. પહેલી વાત, ગેયમ ગીતા. ગીતા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. એનો થોડો પરિચય. ધૃતરાષ્ટ્ર અને પાંડુ મહારાજ એ બે સગા ભાઈ. ધૃતરાષ્ટ્રના દીકરાઓ સો અને એનું નામ કૌરવો પડ્યું. પાંડુ મહારાજના પુત્ર પાંચ અને એનું નામ પાંડવો પડ્યું. પાંડુ મહારાજા હસ્તિનાપુર એટલે દિલ્હીના રાજા હતા, પણ અચાનક અવસાન થયું એટલે ધૃતરાષ્ટ્ર મહારાજ રાજગાદી ઉપર બેઠા છે, અને દુર્યોધન એમનો મોટો દીકરો. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન, હવે બાપ ગાદીએ છે એટલે દુર્યોધન કાંઈ પછી ઝાલ્યો રહે નહીં. ધૃતરાષ્ટ્રની પણ વૃત્તિ એવી, દુર્યોધનનું નામ પહેલાં સુયોધન હતું, સુયોધન, પણ એની ખરાબ વૃત્તિથી એનું નામ દુર્યોધન પડી ગયું. એટલે પછી મહાભારત કારે એનું દુર્યોધન જ નામ રાખ્યું. એટલી હદે મલિન વૃત્તિ બાપ દીકરાની થઈ ગઈ કે સગા ભાઈના દીકરાઓ હવે એને તો કુંતા માતા વિધવા થઈ ગયા, છોકરા નબાપિયા થઈ ગયા, હક પ્રમાણે એનું રાજ્ય અર્ધું 50% આપી દેવું જોઈએ, પણ વૃત્તિ બગડી ગઈ. સગા દીકરાઓ છે, સગા ભાઈઓ છે, જો આ મહાભારતમાંથી શીખવાનું જ આ છે, અને જો આપણે ના શીખીએ તો ઘરમાં મહાભારત થાય, અને મહાભારતનું જે પરિણામ આવ્યું એ પોતાને ભોગવવાનું આવે. આ શાસ્ત્રોનો આ સાર છે. તો એના હકનું જે રાજ્ય હતું એ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધને કોઈ રીતે આપવું નથી. એટલે હવે જો જીવતા રહ્યા તો આપવું પડે, એટલે મારી નાખવા સુધીના કાવતરાઓ તમે જાણો છો ને, એ તો પહેલાં તો ઝેર દીધું, એમાંથી ને ભીમ જેવા બધા બચી ગયા. તો પછી લાક્ષાગૃહમાં કેટલા હીન વૃત્તિના હશે ધૃતરાષ્ટ્રને બધી ખબર છે. આ દુર્યોધન ને શકુની ને બધા દુશાસન ને આજે ચંડાળ ચોકડી કામ કરે છે ધૃતરાષ્ટ્રને બધી ખબર જ છે. પણ એને અંદરથી એમ છે કે જાતું હોય તો જવા દો, આપણે બધું ભોગવીએ. લાક્ષાગૃહમાં સગા ભાઈના દીકરા, સગા ભાઈઓ, માં કુંતા સાથે પાછા એને બાળી નાખવાની કોશિશ કરી, પણ એમાંથી પણ ભગવાને એમને બચાવ્યા. છેવટે જુગટુરમમાં નિમંત્રણ આપ્યું, ચોપાટ, એમાંય ચાલાકી કરી, ચતુરાઈ કરી. યુધિષ્ઠિર મહારાજ પોતે પાછા ફેંકે. યુધિષ્ઠિર મહારાજ ચોપાટ રમવામાં, જુગટુ રમવામાં અત્યંત કુશળ હતા, માહિર હતા, ચેમ્પિયન થાય એવા હતા. સામે પક્ષે દુર્યોધનને કંઈ એવું બહુ આવડતું નહોતું, એટલે એમાં પણ તમે જો એને રમવાનું પોતે, પાછા ફેંકવાનું કામ શકુનીને આપ્યું કે હું રમું ખરો પણ પાછા છે મારા વતી શકુની ફેંકશે. યુધિષ્ઠિર મહારાજ કે કાંઈ વાંધો નહીં, એમ કરો ભાઈ, તમે રાજી રહેતા હો ચાલો એમ કરો બસ, નહીં તો રમતમાં તો પોતે જ પાછા ફેંકવાનું હોય કે રાખો વાંધો નહીં. હવે શકુનીએ એમાં પણ ખૂબ ધૂર્તતા કરી, ચાલાકી કરી, પાછાઓની અંદર એટલી બધી ફેરબદલી કરી કે એ જલ્દી ખબર પણ પડવાના જ, એટલે જેમ નાખે એમ પોતાની તરફથી જ પાછા આવે, એમ એણે યુધિષ્ઠિર મહારાજને હરાવ્યા. અને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્ત, કેવી ઘોર વિપત્તિઓમાં એ લોકો ભટક્યા માં કુંતા સાથે. તમે વિચારતો કરો ભાઈઓ ભાઈઓ શું કરે છે. આ મહાભારત વનમાં ભટકાયા, દયા ના આવી માં કુંતાને કોઈ, મોહાંધ કરે છે. સંપત્તિ છે, આ બધું કરવાનું કારણ આ છે, સંપત્તિ છે. છેવટે 13 વર્ષ પૂરા કરીને આવ્યા કે હવે અમારો હક આપી દે, તોય આવા આપવાની દુર્યોધને ચોખી ના પાડી દીધી કે હું આપવાનો નથી. એટલે હવે શું વાંધો છે, નથી આપવું, લ્યો બસ. હવે જેના હાથમાં જે બધા કાગળિયા હોય એ આ ધંધો કર્યા વગર, વિચાર કરો મારો તો ખુલ્લો મેસેજ છે જે આવા ધંધા કરતા હોય ને બધાને, કોઈ દિવસ આ ધંધો કરવો નહીં જીવનમાં સુખી થવું હોય તો, નહીં તો પરિણામ તમે જોજો મહાભારતનું શું છે. હાથમાં છે એટલે નથી દેવું બસ. છેવટે ભગવાન શ્રી કૃષ્ણ મધ્યસ્થી બન્યા અને દૂત બનીને જે દ્વારિકાધીશ સમ્રાટ અને રાજાધિરાજીએ કોઈનો ચાકર ચિઠ્ઠી લઈ જાય ટપાલી થતો હશે કાંઈ, છતાંય થયા. ચાલો હું સમજાવી આવું. ઘણાએ કીધું કે જવા જેવું નથી, આ કંઈ સામી વેજા એવી છે સમજી એવી નથી. તો ભગવાન કે ના હું જઈશ. માન મોટાઈ બધી મૂકી નરસિંહનાપુરમાં આવ્યા અને કહ્યું આપી દો, એનું જે છે આપી દો, તમે તમારું વાપરો, ભલામણ હક પ્રમાણે જે પડતું હોય બધું લઈ લો ને, શું વાંધો છે, લડી લડીને ક્યાં સુધી આવી રીતે કરવાનું છે. દુર્યોધન કે નથી આપવું, તમને કીધું નહીં. છેવટે ભગવાન શ્રી કૃષ્ણે એમ કહ્યું કે પાંચ દીકરા છે, પાંચ ભાઈઓ છે, પાંચેયને એક એક ગામડું આપી દો, નગરે નહીં હો, પાંચ ગામ આપી દો, સુખે રહેશે ને હરિભજન કરશે. ચાલો અર્ધું રાજ નથી જોતું, પાંચ ગામડા આપો, પાંચ મહાનગરો નથી માગ્યા, પાંચ ગામ આપી દો બસ, એ સુખે રહેશે ને ભજન કરશે. હવે આ ઉંમરે ઓલી કુંતામાં વૃદ્ધ થયા બિચારા ક્યાં લઈને ફરે, તમે જરા કેલા વિચાર તો કરો. પણ બુદ્ધિ વહી ગઈ હોય એ પછી એને ખુદ ભગવાન સમજાવે તો સમજે છે, એને સંપત્તિના મોહ લાગ્યા હોય એને સમજતો હશે. એને એમ છે કે અમે બધું સમજીએ છીએ, પણ ના બાપા એ સમજે નહીં. મને તો આવા બહુ અનુભવ છે ભગવાન, આપણે શું સમજાવીએ વિચાર તો કરો, અમે શું સમજાવી શકીએ જ્યાં ખુદ ભગવાન પાછા પડતા હોય. એ મૂઢ લોકોને કોણ સમજાવે, સમજવું હોય તો આ કથામાંથી સમજી જાય. તો પાંચ ગામ આપી દો અને દુર્યોધન ઉભો થયો. તમને કેટલી વાર સાફ સાફ સંભળાવવામાં આવ્યું છે છતાં પણ તમે એકની એક વાત લઈને મીંડ્યા છો. પાંચ ગામડાની ક્યાં વાત કરો છો યદુનંદન, દેવકીનંદન? હા તો ભગવાનની સામે બે ફાટ બોલે છે. સોયની અણી જેટલી પણ જમીન હું આપવા તૈયાર નથી. વિચાર કરો, આ મહાભારતમાં આના શબ્દો છો, સોયની નોક જેટલી પણ જમીન નથી દેવી. લ્યો હવે એ પછી મહાભારતનું યુદ્ધ થયું, શું દશા થઈ તમે જુઓ. સોએ સો કૌરવો ડીટિયા સહિત બી આવી ગયા. ધૃતરાષ્ટ્ર મરી જાય તો વહા પાણી પાવનારો, શ્રાદ્ધનો પિંડ નાખનારો કોઈ બચ્યો નહીં. એકે એક હારે સોએ સો રાંડી અને ખુદ ધૃતરાષ્ટ્ર દાવાનળમાં બળીને ભસ્મ થઈ ગયા જંગલમાં. આ વળ નીકળ્યો વાઘડીનો વળ છેડે. આજે કોઈ પોતાના દીકરા નામ દુર્યોધન ને ધૃતરાષ્ટ્ર નથી રાખતા, નામ તો સારું છે. સવારમાં ઉઠીને કોઈ દુર્યોધનને યાદ નથી કરતો. પરિણામ આ આવે, અણહકનું હંમેશા કોઈનું પચાવવાની ક્યારેય કોશિશ કરવી નહીં. જેનું જે હોય, અરે આપણા કરતા તો ખાનદાન તમે કેવા, સાવ રિક્ષા ચાલકો હોય, પોસ્ટમેન ટપાલી જેવા હોય, ગરીબ મજૂર લોકો હોય, ચાલી ચાલી પચાસ પચાસ લાખના થેલા મળી ગયા હોય તોય એને ગોતીને ઘરે આપી આવે છે કે બાપા અમારું, અને ભેટ આપે પછી કે લ્યો તમે 10,000 તો રાખો, તો કે ના બાપા આમાં તમારું હતું, અમારે અમારા પસીનાનું ખવાય, અમારે કોઈનું લેવાય. પણ બુદ્ધિ એવી ચાલાક છે કે આપણે જે આંચકી લઈએ સગા ભાઈઓનું એને બુદ્ધિ યોગ્ય જ ઠેરાવે. આ બુદ્ધિનો નિયમ છે, આ સનાતન છે કે અમે કરીએ છીએ બરાબર જ છે એમ. પણ દિલને પૂછો ને કે આ બરાબર છે કે નહીં, ઉપરવાળાને પૂછો ને, બીજાને શું ને પૂછવાની જરૂર છે? અંદરથી ના પાડી દે છે પૂછતા આવડે તો, પણ ના મોહાંધ હોય ને એટલે એને. આ ફઈબાને રામાનંદ સ્વામીએ સોનાનો પાસો આપ્યો, દાનમાં આવ્યું હતું સોનું, અને કંઈ સદાવ્રતમાં ક્યાંક વાપરજો રામાનંદ સ્વામી એ વખતે ત્યાં માંગરો. તો ફઈબાને કીધું, પુતળી ફઈબા ગોવર્ધનની ફઈ, કે લ્યો આ રાખો, જરૂર પડશે ત્યારે મંગાવી લેશું, માગશું. એ સમય જતા પછી રામાનંદ સ્વામી છે તે એ પાસો માગ્યો કે ભાઈ હવે ઓલો સોનું છે તો એટલે આપો. તો કે એ કયું વળી, મેં તો તમને આપી ન દીધું, લ્યો જો. કેવા રામાનંદ સ્વામીને સેવનારી, પણ એને એની બુદ્ધિમાં તો ગોઠવ્યું જ છે ને, એ ગોઠવા વગર એને કઈ એમને લઈ લીધું છે. એને શું વિચાર્યું હોય તમે સમજો. શું અત્યાર સુધી આપણે સ્વામીને કેટલું દ્રવ્ય આપ્યું છે, કેટલી સેવા કરી છે, ઉત્સવ સમયમાં આપણે કેટલું દ્રવ્યનો ખર્ચ કર્યો છે, આપણે દર વખતે ફાળામાં ભાગ લીધો છે, હજારો રૂપિયા વાપર્યા છે, અને આજ આપણે થોડી જરૂર છે દીકરા દીકરીને ચડાવવાની, તો સોનું છે તો આપણે એમાં વાપરીએ, એમાં કંઈ ખોટું નહીં. આપ્યું છે ને આપણે એમને થોડું લઈ લેવું છે, બસ આ બુદ્ધિ છે ને આમ જ કરે કે આમ નહીં ને આમ. એ કેલ્ક્યુલેશન તો બધા બેઠાડી દે ને, પણ તમે આમ સાફ સાફ પૂછો તમારા બાપનું નથી. એ પછી તમારે ગણિત ગમે ત્યાંથી લાવવાના, તો બુદ્ધિના તર્કમાંથી જ ગમે એટલું નીકળે. ભેજું તો બધું બતાવશે, દિલને પૂછો કે આ નથી, હકનું નથી. અરે ભલા અમે તો સાધુ છીએ, પણ અમને કોઈએ 5 રૂપિયા આપ્યા હોય કે આ તમે ઠાકોરજીને માટે વાપરજો, પછી પતી ગયું, એમાંથી અમારા માટે લઈએ ને આવડા આવડા જીવડા પડે નરકમાં, એ અમારા માટે પછી ના વપરાય. ભગવાનને માટે આપ્યું, ભગવાનને અર્થે જ વપરાય. તમે પેલી કથા નથી જાણતા હોય, દીવાબત્તી કરનારો મહારાજ આરતીબત્તી કરીને પછી જમવા બેસી ગયો, નખમાં ખીચડીનું ઘી રહી ગયું, આરતીનું ઘી નખમાં રહી ગયું, ખીચડી ખાવા બેઠો, એ ઓગળીને ખીચડી માગ્યું, દેવનું હતું ને તો કૂતર્યો છો બીજે જન્મ. હવે ખાધું કેટલું, તે જે લાખો રૂપિયા આમ ગળી જતા હોય છે એનું શું થતું હશે. જલા ભલા કઈક દઈ ને રાજી થાવ ને, ઉપર વાળો એમાં રાજી છે. આ દઈ બધું ભગવાન જ આપે છે ને, આ કોણ આપે છે તમને, આ બધું કોણ આપે છે? દેનારાની કોઠીએ નહીં ખૂટે દાણા, મોજ મારે હું મોજ મારે હું ભાઈ મોજ મારે. દેતા હોય એને તો કોઠીએ દાણા ખૂટતા હશે, લઈ લેનારા પછી કોઈ દી ટીલે થયા નથી, કોઈને ઘેરે દીવા રહ્યા નથી. તો પેઢી દર પેઢી પછી તમારે દુઃખ ભોગવવાના હોય ને વંશ પરંપરાગત, તો આ ધંધા કરવા. દહીં જો ઉગે ખેતરમાં દાણા નાખી દેશે મોટી ભર, તો ઉગીને તમને દોથા ભરી ભરીને આપે છે, તો આ તો ઉપરવાળો બેઠો છે, તમને આપ્યા વગર રહેતો છે ભલા માણસ? પણ એવા રાક સ્વભાવના હોય ને, એ લઈને રાજી થાય, દઈને રાજી ન થાય. આ બધા દુર્યોધન ને ધૃતરાષ્ટ્ર ને તમે માનો છો કે કોઈ હરિભજન નહોતા કરતા? બધા પૂજન કરનારા છે, બધા હરિભજન કરે. એ આજની જેવા કઈ નથી, હવારમાં ઉઠીને કઈ બધું એમને મૂકી દે, બધા હરિભજન કરવા વાળા છે, બધા શાસ્ત્ર સત્સંગ કરવા વાળા, બધા સાધુને બોલાવીને સત્સંગ જમાડવા, પૂજન અર્ચન બધા વ્રત તપ કરનારા છે બધા એ જમાના. છતાં જો આ કર્યું દશા શું થઈ? પુતળી બા શું ઓછા વ્રત તપ જપ અને સેવા કરનારી હતા? છતાં એટલે એવા ગુરુ સમર્થ રામાનંદ સ્વામીનું ઓળવી જવાનું બુદ્ધિ યોગ્ય ઠેરાવતી હોય તો સગા ભાઈઓનું ઓળવી જાતા મામે જવા માટે બુદ્ધિ શું ન યોગ્ય ઠેરાવે. માવતરે એને કહેવાય કે જેની દ્રષ્ટિમાં ભેદ ના હોય. શું માવતરના લેબલ લઈને હાલી મેળ્યા છે મને એ નથી ખબર પડતી. દુશ્મન થોડો છે કઈ માવતર, એને કહેવાય કે પાટું માર્યું હોય તો એના પગ ચાટી એને માવતર કહેવાય. આ તો છેલ્લે કાંઠલે જઈને બેસે એને તમે માવતર કહો છો. માવતર એટલે માવતર શું વળી માવતર? એવા ભજન કરનારા કોઈ કોચા નથી. પૂતળી ક્યાં ગઈ? હા ભગવાન હાથ ચાલતો છે. લટકી જવાના ધંધા કરવા જાત કરવા નડે જ, અણહકનું લીધું એ નડે જ, મારી જ નાખે. કોઈ કોઈએ અમને કહ્યું કે જો આ ફલાણા સાધુ છે એના માટે પૈસા વાપરજો, તો એના માટે જો ન વાપરે અને પોતાના માટે વાપરી નાખે મરી જાય. જ્યાં સુધી અમુક પ્રારબ્ધનો ધક્કો હોય ત્યાં સુધી ચાલ્યું જાય. અનંત અનંત દુઃખમાંથી છૂટવું હોય તો કોઈ દિવસ અણહકનું કોઈનું લેવું નહીં, આપીને રાજી થાવ. દેનારા ઉપર ભગવાન રાજી છે, કારણ કે ભગવાનનો સ્વભાવ દેવાનો છે. એને કોની આરે ગમે? જે દઈ જાણે છે એની આરે ગમે. કોઈક લોભિયા ઉપર ક્યારેય ભગવાન થોડો રાજી થયો છે? ભગવાનનું નામ જ ઉદાર છે. ઉદાર કોને કહેવાય કે કેલ્ક્યુલેશન ન માંડે એને ઉદાર કહેવાય?
ઉદાર કોને કહેવાય? ગણિત ન માંડે એને ઉદાર કહેવાય. હા 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 ભાઈ, તમે તમારે સુખી થાવ, જાઓ. ગરીબોને દેવા માટે આમ પૈસાને થોડોક ઘા કરી દો અને પછી શું માને? અમે ગરીબોને બહુ સેવા કરી, પણ તે હગા ભાઈને દઈ દે ને. હું તો ઘણી વાર કહું, ધર્મ સંસ્થાઓ જાત જાતના કેટલ કેમ્પ કરે, નેત્ર યજ્ઞ કરે, દંત યજ્ઞ કરે, બધું કરે, પણ તમારે ત્યાં નોકર રહે છે એને થોડું વધારે આપો ને. એક કેટલ કેમ્પ નહોતો કર્યો, હાલો. પણ માણસને પ્રશંસા જોઈએ છે એટલે દાન કરે છે. અને જેણે પીપા ભગતે શું કીધું, પીપા કિસી કા ના લિયા તો દિયા વાર સો હજાર. જો કોઈનું લઈ નથી લીધું ને તો હો વાર આપ્યું જ છે. એટલે નથી સાબુદ્દીનભાઈ કેટા એક જણો મને આવીને કે મારે કઈક દાન ધર્મ કરવું છે, શું કરવું? તો જેના ઉછીના લીધા છે આપી દો ને, જેના હલવાડ્યા છે એને આપી દો, બસ આ દાન ધર્મ જ છે ભલા માણસ. વાતે સાચી જ છે. તો મૂળ વાત આપણી, આ તો મહાભારતનો મેસેજ છે, મહાભારત તમારી સામે છે. તો દુર્યોધને કીધું કે સોયના નાકા જેટલી જમીન ન આપો. કૃષ્ણ કે એટલે મતલબ શું? મતલબ એ યુદ્ધ વગર, આ શબ્દ બોલ્યો, યુદ્ધ વગર હવે સોયના નાકા જેટલી જમીન હું ન આપું. છેલ્લી પાટલી બેસી બોલો. ભગવાન ઉભા થઈને હાલતા થઈ ગયા, ટૂંકમાં કહું છું. પછી તો યુદ્ધની ઘોષણા થઈ, સામસામે બે સેનાઓ આવી ગઈ, પાંડવો અને કૌરવોની સેના. શંખ ભૂકાઈ ગયા, પૌંડ્ર અને પંચજન્ય એવા બધા ક્રૌંચ ને એવા શંખ નાદ થયા, ગગનભેદી અવાજો, બધા ભીમ એનો શંખ વગાડતો હોય, ભીષ્મ દાદા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય બધા. એ વખતે અર્જુને ભગવાન શ્રીકૃષ્ણના સારથી હતા, રથ ચલાવનાર હતા, એમને કહ્યું, સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મે અચ્યુત. હે અચ્યુત, હે ભગવાન કૃષ્ણ, બે સેનાની વચ્ચે મારો રથ ઊભો રાખી દો, મારે જોવું છે કે મારે કોની કોની સામે લડવાનું છે. વાહ રે વાહ, શું એ આમ વાત સંભાળીએ ને તો આમ છાતી પોળી થઈ જાય. કેવા હશે અર્જુન મહારાજ, શું એણે ભક્તરો પહેર્યા છે, અને કેવા એ દેવકી નંદન કૃષ્ણ લાગતા હશે. હાથમાં ગાંડીઓ આમ કેમ રહી ગયું છે, કેમ આમ અક્ષય ભાથો લટકતો હશે, અને કેટલો શસ્ત્ર સરંજામાં રથમાં પડ્યો હશે. અને પાછા ભગવાન જેવા ભગવાનને એમ હુકમ કરે, વચમાં રથ લઈ લ્યો, જેમ કોઈ ગાડી શેઠ કોઈ ડ્રાઈવરને હુકમ કરે. હા, હુકમ જ છે કે ભગવાન કેવું નાનું કામ તૈયાર કરવા તૈયાર થઈ જાય છે. જેનો લાડલો હોય એના માટે શું નથી કરવા તૈયાર થતા. હે, આપણે લાડલા થવાની આપણે જરૂર છે, પણ આપણે ખાટું થઈને બેસીએ. નથી ભગવાનનું માનવું, નથી સાધુનું માનવું. જીવ દુખિયા થવાના કઈ બીજા માર્ગ હોય કઈ ખોળવાના? આ જ હોય, બીજા શ્યા હોય? રથમ મે સ્થાપય અચ્યુત, ઉભો રાખો બે સેનાની વચમાં રથ. શું એના મુખમાંથી આમ જોરદાર શબ્દો નીકળ્યા છે, મારે જોઈ લેવા છે. આંગળીએથી નહોતું કહ્યું, માથામાંથી તીર ખેંચીને કીધું હતું, મારે આમ જોઈ લેવા છે, મારે કોની કોની સામે આમ લડવાનું છે. આ હા, રથ ઉભો રાખ્યો અને અર્જુને આમ દ્રષ્ટિ કરી, ત્યાં તો સૌથી પહેલા 125 વર્ષના ભીષ્મ દાદા, શ્વેત ચાંદી પથરાઈ ગયો આખા શરીર ઉપર, એક ભુજાઓ ઉપર, પાપણો ઉપર પણ ક્યાંય કાળો વાળ નહીં, આવો ડોસો. નેણ ઢળી ગયા હતા પણ પટકાથી બાંધીને ઊંચા કર્યા હતા, અને જાણે 9 હાથ 9 ફૂટ લાંબો ગજરા એટલે કેસરી સિંહ ગીરમાં ફરતો હોય, અને એને કોઈ છંછેડી નાખ્યો હોય, અને પછી બધા વાળ જેમ ત્રાંકની જેમ ઉભા થઈ ગયા, એમ ભીષ્મ દાદા ઉભા હતા, માથે પટકો બાંધી, એક પગ આમ ઉભો રાખ્યો હતો. હા, અર્જુને એની સામે જોયું, આ આને મારે મારી નાખવાનું. જેના ખોળામાં હું ઉછીરો, જેની દાઢીમાં મેં હાથ ફેરવી ફેરવીને દાદા દાદા કહીને મેં વાલ પ્રાપ્ત કરી, જ્યાં જોયા હતા દ્રોણાચાર્ય, જેની પાસે જે વિદ્યા શીખ્યો એ જ વિદ્યાથી આને મારવાના છે. કૃપાચાર્ય કુલ ગુરુ કે કુલના એક એક કામ ગુરુને પૂછ્યા વગર ન થાય, કુલગુરુ કૃપાચાર્યને મારવાના છે. અરે ધૃતરાષ્ટ્રના દુશાસનને ગમે તેવા હોય, પણ છે તો મારા કાકા બાપાના દીકરા જ, આને મારે મારી નાખવાના છે. હાય હાય હાય, આ અમે શું માઇન્ડો સુમરાંગ. જેવો સત્વવાદી પુરુષ કોને કહેવાય, એકદમ પસીનો થઈ ગયો, ધરતી જાણે ફરતી હોય એવું લાગવા માંડ્યું, ગાંડી શિથિલ થઈને નીચે પડી ગયું, હાથમાંથી બાણ નીચે પડી ગયું, અને એકદમ લથડિયા ખાતો અર્જુન પાટલી ઉપર બેસી. ભગવાન કૃષ્ણએ જરાક રથ હેલ્યો એટલે જોયું આ શું થયું. ત્યાં તો અર્જુન તો પાટલીએ બેસી ગયો, એકદમ દોડીને આવ્યા, પાર્થ આ તને શું થયું. જો ભાઈ બીજી વાત સાંભળી લો, આ અર્જુન અને યુધિષ્ઠિરનો આ ભેદ, અર્જુનને કર્મ કરતા પહેલા શોક થાય છે કે હું શું કરું છું, એમ આને મારવાના છે, મારે સગા ભાઈઓને મારવાના છે અને સગા ગુરુને સગા દાદાને. યુધિષ્ઠિર મહારાજ ગમે એવા ધર્મવાદી છે પણ એને ત્યારે શોક નથી થયો, મહાભારતમાં લાખો કપાઈ ગયા પછી શોક થયો, મેં બહુ ખોટું કરી નાખ્યું. મધ્યના નવમાં વચનામૃતમાં તમે જો મહારાજે પછી કહ્યું કે એટલો બધો શોક થયો કે મારે કારણે જ આ બધા વિધવાઓ થઈને, મારે કારણે બાળકો રખડી પડ્યા, અને મારે કારણે જ આ બધા એનો લાખોનો સંહાર થઈ ગયો, માણસો તો મર્યા, અરે હાથી ઘોડા પશુઓ પણ મર્યા, કેટલા જીવની હિંસા થઈ, હાય હાય મેં આ બધું કર્યું, મેં આ બધું. પછી ન ખાવું ભાવે, ન ઊંઘ આવે, ન કાંઈ, ન ચેન. બધા ઋષિઓએ એમને સમજાવ્યા, મહારાજ શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે ઋષિઓએ સમજાવ્યા, ખુદ વ્યાસજીએ સમજાવ્યા, ભગવાન શ્રી કૃષ્ણે ખુદ સમજાવ્યા મહારાજ કહે, છતાંય પણ એમણે શોક મૂક્યો નહીં. પછી શ્રી કૃષ્ણનું બાવડું જાલીને ભીષ્મ દાદા બાણ શૈયા ઉપર પોઢાતા ત્યાં લઈ ગયા અને દાદાને કહ્યું કે આને છોકરાને કંઈક સમજાવો. પછી શાસ્ત્રના રેફરન્સ આપી આપીને ભીષ્મ દાદાએ સમજાવ્યું, ત્યારે કાંઈક શોક મૂક્યો, પણ તોય શ્રીજી મહારાજે કહ્યું કે અર્જુન જેવા તો નિસંશય થયા જ નહીં. એટલે નરનારાયણ દેવની જય તો અર્જુનની થઈ કે યુધિષ્ઠિર મહારાજની ના થઈ. એટલે બધે બધું જાણે છે છતાં વિશ્વાસ આવ્યો ભગવાનનો, વ્યાસજીથી મોટા ઋષિ કોણ, વિશ્વાસ આવ્યો. હવે એની આગળ તો અમે શું ભાઈ. વિશ્વાસ મોટી વાત છે. એટલે ભગવાનનો વહાલો એ થાય છે કે જે કર્મ કરતા પહેલા વિચાર કરે, એની પાસે ભગવાન દોડીને આવે છે, અરે અર્જુન આ કટાણે તને આ શું થયું. મહારાજ મારે લડવું નથી. કાં? રુધિર પ્રદગ્ધાન ભોગા, આ લોહીથી ખરડ, આ બધાને મારીને લોહીથી ખરડેલા રાજ્ય અને એની સમૃદ્ધિ ભોગવીને મહારાજ મારે ક્યાં જવું છે. એના કરતાં મેં તો નક્કી કરી લીધું છે કે હવે હાથમાં ભિક્ષા લઈને ભીખ માગી જીવન પૂરું કરવું છે, પણ મારે આ કુળ સંહાર નથી કરવો. પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ કે ભૂંડી કરી એને. એલા અર્જુન વિચાર કર, વિચાર કર, અને ન કહેવાનું કીધું કે એલા તું નપુંસક છો, ગીતામાં વચન છે તું નપુંસક છો કે મરદ પુરુષ છો, તો તારે પહેલાં વિચારવું હતું ને કે મારે યુદ્ધ નથી કરવું, તને ખબર તો હતી આમાં સામે કઈ પાર્ટી આવવાની છે, ત્યાં કઈ પાકિસ્તાન કે બાંગ્લાદેશ આવવાનો તો જ આ ભલામણ, હે તને ખબર જ હતી, આને કેટલાય વખતથી તૈયારી હાલે, તને નહોતી ખબર ભીષ્મ દાદા આવવાનો છે, તને નથી અટાણે આ તને ટાણે ટાણા વગેરેનો આ મોહ તને ક્યાંથી પેદા થયો. પછી ભગવાને કીધું જો અર્જુન આપણે યુદ્ધ માગ્યું નથી, એને કીધું છે યુદ્ધ વગર સોયના નાકા જેટલી જમીન નહીં દઉં, તું ક્ષત્રિય છો કે બીજી જ્ઞાતિનો છે, કે મહારાજ હું ક્ષત્રિય છું, માં કુંતાનો દીકરો છું, પાંડુ મહારાજનો પુત્ર છું, ક્ષત્રિય છો ને તો ક્ષત્રિયનો ધર્મ છે કે આવેલા યુદ્ધનો સન્માન કરે, અને આ ધર્મયુદ્ધ છે, હવે આ બધા એવા ફાટી ગયા છે ને મારે ધરતી સાફ કરવી છે, તારે ન લડવું હોય તો હટી જા, હું એકલો ભૂકા કાઢી નાખીશ, પણ બાકી સાફ તો કરવું છે, મેં એકવાર ધાર્યા પછી હું પાછો વળતો નથી, તારે ન લડવું હોય તો ના લડ, પણ હું કોઈને રહેવા દેવાનો નથી, પણ હું તને એક સલાહ દઉં છું, મારે ભૂકો કાઢવો છે તારે નિમિત્ત થવું હોય તો મારે જસ તને આપવું છે, તું મારો લાડકો છો, જસ લઈ લે, ઊભો થઈ જા, મારે જસ તને આપવો છે કે અર્જુને સંહાર કર્યો, બાકી હું એમ જ બેસવાનો છું, જોવો તો ખરા આ આ પ્રભુથી બીજો આવો કોણ દયાળુ હોય, ગાળ્યો ખાઈને જસ આપણને દે, પણ આપણે એવા મૂઢ છીએ કે આપણે જસ લેવાય તૈયાર નથી, ભગવાનને અબજસ દઈએ, ભગવાન મારું ભૂંડું કર્યું, ફલાણા સાધુ મારું આવું ભૂંડું કર્યું. એટલે સાધુ તે કોઈ ભૂંડું કરતો હશે? સાધુ તે હોય ને કારજ હાની, સાધુથી કોઈ કારજની હાનિ ન થાય, ભૂંડું કરતો હશે સાધુ. અરે અવળું હવળું બોલી ગયો હોય તો, જો સાચો સાધુ હોય તો ઠાકોર એનું હવળું કરી નાખે, તમે શું ભલા માણસ બોલ્યા છો? કોઈ સાધુથી ભૂંડું થતું હશે કોઈ દી? એ બિચારો અડધો પડધો ઊંઘમાં હોય ને અવળું હવળું બોલી ગયો હોય તો ઠાકોરજી હવળું કરી દે, પણ વિશ્વાસ ક્યાં? અને હાલી મળ્યા છીએ આપણે સત્સંગ કરવા, મોટી વાત છે ભાઈ. આ ઉભો થા મારે તને જસ આવે, નિમિત્ત માત્રમ ભવે સભ્ય સાચે. ડાબે હાથે ધનુષ પછાડનારો તું છો, ચડાવનારો છો, જમણે હાથે તો ચડાવે છે પણ થાકી જાય તો ડાબો હાથ પર ચડાવે, બે હાથે તું બાર સંધાન કરી શકે. વિશ્વમાં કોઈ આવો બાણાશાળી નથી, કોઈની પાસે આવું ગાંડિવ નથી. ખાલી પણછ મૂકીને મૂકી દે તો સ્વર્ગ સુધી ઇન્દ્રાસન ધ્રુજી જાય એવી તારામાં તાકાત છે. મારે તને જસ આપવો છે, બેઠો થઈ જાઓ. અને અર્જુન પછી ઉભા થયા છે, મહારાજ કરીશે વચનામતામ. શું એ મુદ્રા હશે ભગવાન કૃષ્ણની સામે? કરીશે વચનામતામ, પ્રભુ આપ જેમ કહેશો એમ કરવા તૈયાર છે. તો થઈ જા તૈયાર. અને જે બખ્તર ચડાયું રથ પાછો વાળો, અને પછી જે આવ્યો છે ને પછી જે લડ્યો છે ભાઈ, પણ એ મારે નથી લડવું એમ કહીને એને જયારે શસ્ત્ર નીચે મૂક્યા અને ભગવાન કૃષ્ણ આવ્યા અને એને કહ્યું કે આ શોક મોહ તું દૂર કર, એના માટે જે ભગવાને થોડા વેણ કીધા અને એ વેણમાં એમણે જે કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાન યોગનો જે એને સંપુટ આપ્યો અને જે ઉપદેશ આપ્યો, એ ઉપદેશનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા છે. આ ભગવદ્ ગીતા 700 શ્લોક, 3 કાંડ કહેવાય, જ્ઞાન યોગ કર્મયોગ ભક્તિયોગ અને 18 અધ્યાય કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતા. એટલે કોઈ બહુ સરસ કહ્યું છે કે આ ભારત દેશના બધા જ શાસ્ત્રો વેદ ઉપનિષદ વગેરે બધા ડૂબી જાય પણ એક શ્રીમદ ભગવદ્ ગીતા જો રહી જાય તો બધા શાસ્ત્રો પાછા એમાંથી બેઠા થઈ જાય એવી શ્રીમદ ભગવદ્ ગીતા છે. અર્ક છે, એસેન્સ છે, એસેન્સ. લોકમાન્ય તિલકે કહ્યું છે કે કોઈને હિન્દુ ધર્મ સમજવો હોય, હિન્દુ ધર્મની રીતિ સમજવી હોય, હિન્દુ ધર્મની વિચારધારા સમજવી હોય, હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન ફિલોસોફી સમજવી હોય, જાજા શાસ્ત્રો ના આપશો, શ્રીમદ ભગવદ્ ગીતા આપી દો, બધું સમજાઈ જશે. શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીજી મહારાજે 118માં શ્લોકમાં શિક્ષાપત્રીમાં કહ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા એ અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે. અધ્યાત્મ શાસ્ત્ર એટલે આત્માને પરમાત્માના સ્વરૂપનું નિર્ણય કરનારું શાસ્ત્ર, આત્માની સાધના, આત્મસાધના અને પરમાત્માની ઉપાસનાનો નિર્ણય આપતું શાસ્ત્ર, તત્વ નિર્ણય ઉપાસનાનો નિર્ણય આપતું શાસ્ત્ર એને અધ્યાત્મ શાસ્ત્ર. કેમ નાવું, કેવું વ્રત રહેવું ને કયું ખાવું ને ક્યારે જાગવું ને ક્યાં દાન કરવા ને કેવા વ્રત કરવા, એ જે શાસ્ત્ર બતાવે એને ધર્મશાસ્ત્ર કહેવાય, આચાર શાસ્ત્ર છે. એકાદશી રહેજો, આવી રીતે હાથ ધોજો, આવી રીતે આ ફળ મૂકજો, આવી રીતે સ્નાન કરજો, આવી રીતે તીર્થ કરજો, આ ન ખાશો, આ ખાશો, આ અડશો, આ ન અડશો, એ જે કહે શરીરથી જે આચરણ કરવાના નિયમો બતાવે ધર્મશાસ્ત્ર કહેવાય. અને આત્માનું પરમાત્માનો આમ યોગ કરી આપે અને એનો નિર્ણયને ઉપાસના બતાવે એ શાસ્ત્રનું નામ અધ્યાત્મ શાસ્ત્ર, એ જ મુખ્ય છે. ત્યારે ભગવાને કહ્યું શ્રીજી મહારાજે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે, નિર્ણય લેવા હોય તો જોઈ લેજો. વન વિચરણમાં શ્રીજી મહારાજ રોજ જે ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરતા, સાંખ્ય ગીતાનો બીજો અધ્યાય એ રોજ પાઠ કરતા. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ 18 દિવસમાં 18 અધ્યાય કંઠસ્થ કર્યા, રોજનો એક અધ્યાય કંઠસ્થ કરી નાખવા, એક જ દિવસમાં એક અધ્યાય, બીજે દિવસે બીજો, ત્રીજે દિવસે ત્રીજો, 18મા દિવસે 18 અધ્યાય કંઠસ્થ ગીતાના. શાસ્ત્ર ભણ્યા હોય ને એને શાસ્ત્રોનો મહિમા હોય, જે શાસ્ત્ર અડ્યા જ નથી એ શાસ્ત્રને તો બાપા એવા ઉડાડે છે કે વાત નથી. એટલે જ એમણે શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલમાં રવિવારે એક નહીં એક ઓલ્ટરનેટિવ રવિવારે સવારના વહેલા 6 વાગે આરતી થાય, મંગળા આરતી આપણે ઠાકોરજીની, ત્યારે સમૂહમાં વિદ્યાર્થીઓ આજે પણ અવકાશ પ્રમાણે ગીતાના 15મા અધ્યાયનો પાઠ થાય છે. એ વર્ષો છે, આજે 60-60 વર્ષથી આ ચાલે છે, એ પુરુષોત્તમ યોગ છે. શંકરાચાર્ય જે ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે, રામાનુજાચાર્ય ગીતા ઉપર, આપણી ગુરુ પરંપરામાં રામાનુજાચાર્ય આવે ને, એમણે ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે, અને આપણા ગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે, અદ્ભુત ભાષ્ય લખ્યું છે. એ ગીતા સમજાયો? અમેરિકાની ઇમર્સન ને બધા થોરો એ બધા જે ચિંતકો છે, સાધુચરિત ચિંતકો, એમણે કહેલું છે કે વિશ્વમાં બીજા જેટલા ધર્મો છે એમાં જે શાસ્ત્રો છે, એમાં જે તત્વજ્ઞાન નિરૂપણ થયું છે, એ તત્વજ્ઞાન એક બાજુ મૂકો, એક બાજુ ગીતા રાખો, તો ગીતા આગળ એ ચપટી જેટલું લાગે એવું ગીતામાં અગાધ જ્ઞાન થયું. આટલું ઊંડાણ ગીતામાં છે. જર્મનના મેક્સ મુલર ચિંતક, એમણે કહ્યું ગીતા ગીતા મારા માટે શું છે? કહું, ઓહો, ગીતા હું મારે ઓછી કે મૂકીને શું છું? હું રાત્રે શું છું? તેના ખોળામાં શું છું? જાગું છું ત્યારે ગીતાને પ્રણામ કરી અને એનું અધ્યયન કરીને જીવનનો શરૂઆત કરું છું. એટલે જાજુ નહીં કહું મેક્સ મુલર કે, પણ ગીતા એ મારા જીવનનું આશ્વાસન છે અને મરણનું પણ આશ્વાસન છે. ભગવદ્ ગીતા અદ્ભુત હવે એ શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળજો. એના વિશે શંકરાચાર્યજી બહુ તાજુબી કી બાત સુનના હે ને, સુનો.